समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका हलस सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट में कलश 277 सुधी स्वाध्याय थयो छे। हवे આગળ કળશ 278 કળશ 277 માં આચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે જે જ્ઞાન પર સંયોગથી અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું એ કાંઈ જુદી ચીજ હતી નહીં, એ કાંઈ જુદી ચીજ ન હતી, પર સંયોગથી એ જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું અને હવે જ્યારે એ જ્ઞાન રૂપે પરિણમ્યું છે તો પછી જે અજ્ઞાનને કારણે રાગ દ્વેષ અને પરનું કરતાપણું અને ક્રિયાઓનું કરતાપણું અને ક્રિયાઓના ફળનું ભોગતાપણું આ બધા જે ભાવ હતા એ વિલય પામ્યા અને હવે એવા ભાવ ઉત્પન્ન થતા જ નથી એટલે એક જ્ઞાન જ બાકી રહ્યું, માટે જ્ઞાન જ રહી ગયું અને પંડિતજીએ તો એનો એવો અર્થ કર્યો કે માટે હવે આત્મા સ્વ પરના ત્રણ કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા જ કરો। છેલ્લા કળશ છે ને એટલે આવી જ વાત હોય, પોતે જ્ઞાન ભાવે થયો છે તો હવે શું થયું, શું રહ્યું તો કહે છે કે કાંઈ રહ્યું નહીં, પોતે માત્ર જ્ઞાન ભાવે જ થઈ રહ્યો અને ત્રણ કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા જ કરો। આત્માના સ્વ પરના ત્રણ કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખ્યા જ કરો। જ્ઞાન ભાવે થયો એટલે શું પ્રાપ્ત કર્યું, અંદરમાંથી આવતા સુખની પ્રાપ્તિ કરી, શાંતિની પ્રાપ્તિ કરી, આનંદની પ્રાપ્તિ કરી અને હવે એમ એ સુખ શાંતિ આનંદના ભાવે જ પરિણમન કરશે। અહીંયા એમ કહ્યું ને એક જ્ઞાન જ રહી ગયું તો બીજું કાંઈ નથી રહ્યું એટલે માત્ર નાસ્તિથી વાત નથી, જ્ઞાન જ રહી ગયું એમાં તો ઘણું આવી ગયું। જ્ઞાન રહ્યું એટલે શું કે આનંદ રહ્યો, સુખ રહ્યું, શાંતિ રહી, સ્વચ્છતા રહી, નિર્મળતા રહી, બધું જ્ઞાનમાં એને અનુભવમાં આવે છે ને, બધું જ્ઞાનમાં અનુભવમાં આવે છે ને। એટલે જ્યારે એમ કહ્યું કે આ રાગ દ્વેષ ક્રિયા ક્રિયાનું કરતાપણું ભોગતાપણું બધું ગયું એટલે એ તો બધી મલિનતા છે, એ ક્યાં એની હતી, એ એની હતી નહીં, એણે માની લીધેલી વાત હતી એટલે એ ગયું કે તો એનું હતું નહીં, પણ જે એનું હતું એ એને હવે પૂર્ણપણે પ્રકાશિત થયું, પ્રગટ થયું, એવી વાત છે આ 277 કળશની અંદર। હવે આગળ કહે છે કે પૂર્વોક્ત રીતે જ્ઞાન દશામાં પરની ક્રિયા પોતાની નહીં ભાસતી હોવાથી આ જે જ્ઞાન થયું તો હવે એની અંદર પરની ક્રિયા પોતાની નથી લાગતી, પરની ક્રિયા પોતાની નથી લાગતી, પોતે ભગવાન આત્મા માત્ર જ્ઞાયક છે, એ કાંઈ કરવા વાળો નથી, એ પરનો કરતા નથી, પરનો ભોગતા પણ નથી। એટલે આવી જ્યારે જ્ઞાન દશા થઈ છે ત્યારે પરની કોઈ ક્રિયા પોતાની નથી લાગતી, પોતાની નથી ભાસતી। એટલે આચાર્ય ભગવાન કહે છે કે એમ હોવાથી આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, આ સમયસારની ટીકા લખી તો એ ટીકા કરવાની જે ક્રિયા એ પણ મારી નથી, આ સમયસારની જે ટીકા થઈ એનો કરનારો કરતા હું નથી. હા, સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, એટલે કે આ જે ટીકા કરી એ ક્રિયા મારી નથી. તો કોની છે? તો કે છે કે એ તો શબ્દોની છે, એ તો શબ્દોનું કાર્ય છે, એ તો પૂતગળનું કાર્ય છે, એ મારું કાર્ય નથી. અને એવા અર્થનું સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કસાયના ત્યાગને સૂચવનારું કાવ્ય કહે છે. સમયસારની વ્યાખ્યા કરવાનું જે ગૌરવ અભિમાન જો હોય તો એ કસાય છે, અને એવા કસાયના ત્યાગને સૂચવનારું કાવ્ય કહે છે. જો એક વાત આમાં કહી દઈએ પહેલાથી જ, કે આમાં આચાર્ય ભગવાનને કાંઈ એવું અભિમાન થાય નહીં. હવે જે સંત સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા હોય, અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપનો સ્પર્શ કરતા હોય, એવા અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એવો કોઈ ભાવ જ ન હોય, એટલે આવું લખવાની એમને ખરેખર તો વાસ્તવમાં જરૂર પડે નહીં, એમાં અભિમાન નથી એવું સૂચવવાની પણ એમને તો જરૂર ન પડે. આની અંદર એક ગંભીર સત્ય સમાયેલું છે, એટલા માટે આ વાત લખવામાં આવી છે. અને એ ગંભીર સત્ય શું છે એ આપણે જ્યારે કળશનો વિસ્તાર કરીશું ત્યારે સમજીશું. તો આપણે લઈએ કળશ 278. સ્વશક્તિ સંસૂચિત વસ્તુ તત્વઈ વ્યાખ્યા કૃતેયમ સમેશ્ય શબ્દહી સ્વરૂપગુપ્તસ્ય ન કિંચિત અસ્તિ કર્તવ્યમ એવમ અમૃતચંદ્ર સુરે. કળશ 278ના અર્થમાં કહે છે કે સ્વશક્તિ સંસૂચિત વસ્તુ તત્વહી શબ્દહી, પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ યમ સમસ્ય વ્યાખ્યા, આ સમયની વ્યાખ્યા કરી છે, કૃતા. શું કહે છે? કે પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ એટલે કે યથાર્થ સ્વરૂપ, વસ્તુનું તત્વ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા, સમય એટલે આત્મા, આત્મવસ્તુ, એનું વ્યાખ્યાન અથવા સમય પ્રાભૃત શાસ્ત્રની ટીકા કરી છે. કોણે કરી છે? શબ્દોએ. આગળ કહે છે કે સ્વરૂપ ગુપ્તસ્ય અમૃતચંદ્ર સુરેહ કિંચિત એવ કર્તવ્યમ ન અસ્તિ. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સુરીનું તેમાં કાંઈ જ કર્તવ્ય નથી. આજે સમયસારની ટીકા, સમય પ્રાભૃત શાસ્ત્રની ટીકા થઈ છે તો એમાં અમૃતચંદ્ર સુરી એટલે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમનું કાંઈ જ કર્તવ્ય નથી એમ કહે છે. કેમ? કેમ કે એ તો સ્વરૂપગુપ્ત છે. સ્વરૂપગુપ્ત એટલે શું? કે અમૂર્તિક જ્ઞાન માત્ર સ્વરૂપમાં ગુપ્ત, પોતાના સ્વરૂપને વિષય રહ્યા છે, અને પોતાના સ્વરૂપને વિશે જે રહ્યા છે એવા અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ પરનું કાર્ય ક્યાંથી કરે? શબ્દ છે એ તો આત્માથી જુદા છે ને, આત્મા જુદો અને આ શબ્દ, શબ્દ જે છે એ તો ભાષા વર્ગણાની પર્યાય છે, તો એનાથી એ જુદા છે ને. એટલે કહે છે કે સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સુરીનું તેમાં કાંઈ જ કર્તવ્ય નથી. જે ટીકા થઈ છે એ શબ્દોએ કરી છે, પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા એટલે કે આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમય પ્રાવૃત શાસ્ત્રની ટીકા કરી છે. સ્વરૂપ ગુપ્ત એટલે કે અમૂર્તિક જ્ઞાન માત્ર સ્વરૂપમાં ગુપ્ત એવા અમૃતચંદ્ર સુરીનું આ ટીકા કરવામાં કાંઈ જ કર્તવ્ય નથી, એમણે આ ટીકા કરી નથી. પંડિતજીએ જયચંદજીએ ભાવાર્થ ઘણો ભાવવાઈ લખ્યો છે, ઘણી વાત એમાં લીધી છે. ભાવાર્થમાં કહે છે કે શબ્દો છે તે તો પૂતગળ છે, શબ્દો છે તે તો પૂતગળ છે, તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ પદ વાક્ય રૂપે પરિણમે છે. જો શબ્દ શું છે? ભાષા વર્ગણા, આ વર્ગણા એટલે એ પરમાણુ છે, પૂતગળ પરમાણુ. અનેક પ્રકારની એવી પૂતગળોની જાત જે છે એવા સમૂહ છે એને વર્ગણા કહીએ છીએ. કારમણે વર્ગણા જે ભેગા થઈ અને કર્મરૂપ થાય, એવી રીતે ભાષા વર્ગણા છે. તો એ ભાષા વર્ગણાના જે પૂતગળો છે ભેગા થાય છે તો આ શબ્દ થાય છે, પાણી થાય છે. કહે છે કે શબ્દ છે એ તો પૂતગળ છે, અને વળી કહે છે કે તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ પદ વાક્ય રૂપે પરિણમે છે. શબ્દો પુરુષના નિમિત્તથી એટલે જીવના નિમિત્તથી વર્ણ પદ વાક્ય રૂપે પરિણમે છે. વર્ણ પદ વાક્ય રૂપે પરિણમે છે કોણ? શબ્દો. એમાં નિમિત્ત કોણ છે? તો જીવ છે. જીવ એમાં નિમિત્ત છે. જીવ એ શબ્દો કરે છે એમ નહીં, જીવ એ વાક્યો કરે છે એમ નહીં. શબ્દ કયા? એટલે એમાં શબ્દોમાં વર્ણ પદ વાક્ય આ બધું હોય ને, તો એ બધું કઈ જીવ કરતો નથી, એ બધું થાય છે. એ બધું પૂતગળનું કાર્ય પૂતગળમાં થાય છે, એટલે પૂતગળનું એ પરિણમન છે, અને એમ એ વર્ણ પદ વાક્ય બધું થાય છે. તો એ વખતે જીવ છે તે નિમિત્ત છે, પુરુષ છે તે નિમિત્ત છે. પુરુષ કહેતા જીવ, પુરુષનો અર્થ છે જીવ છે તે એમાં નિમિત્ત છે. તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયંમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્ય વાચક સંબંધ છે. કે છે કે પુરુષના નિમિત્તથી એમ કહ્યું એટલે એ જીવના નિમિત્તથી એ શબ્દનું પરિણમન છે, એટલે પૂતગળનું પરિણમન છે. એટલે પરિણમે છે તો એ પૂતગળ, અને પોતે પૂતગળ પરિણમે છે, પોતે પૂતગળ પરિણમે છે એટલે કે શબ્દ છે તે પરિણમે છે, શબ્દ રૂપે પરિણમે છે. પૂતગળ ભાષા વર્ગણાના પરમાણુઓ શબ્દ રૂપે પરિણમે છે, વાક્ય રૂપે પરિણમે છે, પદ રૂપે પરિણમે છે, એ પોતે જ પરિણમે છે. એટલે એનો અર્થ એ થયો કે તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ પોતાની મેળે જ છે, સ્વયંમેવ છે. જે પોતે પરિણમે છે એટલે એનામાં એવી શક્તિ સ્વયંમેવ છે, અને એ શક્તિ છે એનામાં એવી શક્તિ છે, સ્વરૂપને કહેવાની શક્તિ છે, એ પણ અહીંયા સિદ્ધ કર્યું. કેવી રીતે એમનામાં શક્તિ છે? તો કહે છે કે જો શબ્દનો અર્થ અને અર્થ એટલે પદાર્થો છે, તો એ શબ્દ જે છે તે પદાર્થોનું જ્ઞાન કરાવે છે ને, તો એમાં અર્થનો વાચ્ય વાચક સંબંધ છે. શબ્દોનો અને અર્થનો, પદાર્થોનો અને શબ્દોનો સંબંધ છે. શબ્દ દ્વારા પદાર્થ ખ્યાલમાં આવે છે, અર્થ એટલે પદાર્થ. શબ્દ દ્વારા પદાર્થ ખ્યાલમાં આવે છે એટલે અર્થ ખ્યાલમાં આવે છે. શબ્દ છે એ વાચક છે, શબ્દ છે તે વાચક છે, અને એ શબ્દ બોલાય સંભળાય કે લખેલો વંચાય તો એના દ્વારા એનું વાચ્ય એટલે કે જે પદાર્થ છે એનું જ્ઞાન થાય છે. દાખલા તરીકે સાકર શબ્દ એ વાંચવામાં આવે લખેલો હોય તો વાંચવામાં આવે અથવા લખવામાં આવે અથવા સાંભળવામાં આવે તો એના દ્વારા આપણને પેલો સાકરનો સફેદ ગાંગડો જે પદાર્થ છે, ગળ્યો પદાર્થ છે, એનું જ્ઞાન થાય છે. કોઈ સાકર શબ્દ બોલે એટલે આપણને શું ખ્યાલમાં આવે છે કે પેલો સફેદ રંગનો ગળ્યો ગાંગડો એનો ખ્યાલ આવે છે. એટલે શબ્દ છે અને પદાર્થ છે, તો શબ્દ છે એ પદાર્થને જણાવનારો છે, શબ્દ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે. એટલે શબ્દને વાચક કયો અને જે અર્થ છે અથવા પદાર્થ છે એને વાચ્ય કહ્યું. જો શબ્દ અને અર્થ અથવા પદાર્થ સાથે એ બંને વચ્ચે કેવો સંબંધ છે શબ્દ અને પદાર્થનો, તો કે શબ્દ વાચક અને પદાર્થ છે તે એનું વાચ્ય છે. આવો સંબંધ બંનેની વચ્ચે છે. એટલે શબ્દ દ્વારા આમ જ્ઞાન થાય છે, આમ વસ્તુનો ખ્યાલ આવે છે. એટલે એનો અર્થ એ થયો કે એ શબ્દ છે એમાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ છે, એમાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ છે અને આ શક્તિ સ્વયંમેવ છે, કેમ કે શબ્દનું પરિણમન એનાથી પોતાથી થાય છે. શબ્દને પુરુષ પરિણમ આવે છે એમ નથી, શબ્દના પરિણમન થયા વર્ણ પદ વાક્ય આ બધી રચનાઓ થઈ, આ બધું ગદ્ય પદ્ય બધું જે રચાયું તો એની રચનામાં જીવ છે એ તો નિમિત્ત છે, એ તો નિમિત્ત છે. જો પહેલી બે લીટીની અંદર જે વાત લખી છે એ અદ્ભુત, એમાં તત્વજ્ઞાન સમાયું છે, બહુ શાંતિથી સમજવા જેવું છે. પહેલા શબ્દની વ્યાખ્યા કરીએ આપણે, શબ્દ છે તે શું છે, તો કે એ ઉદ્ગળ પરમાણુઓનો સમૂહ છે. કેવા પ્રકારના એની વાત કરી કે એ ભાષા વર્ગણાના પરમાણુઓ છે, ભેગા થયા છે એટલે શબ્દ થયો છે. અને એ શબ્દ રૂપે જે ભાષા વર્ગણાના પરમાણુઓ પરિણમ્યા છે તો એ પરિણમન કોનું છે, એ પૂતગળનું પરિણમન છે, પૂતગળના સ્કંદનું પરિણમન છે. અને એ પરિણમનમાં જીવ નિમિત્ત છે, પુરુષના નિમિત્તથી વર્ણ પદ વાક્ય રૂપે એ પરિણમે છે. પછી એમાં એક વાત બીજી એમણે કહી પંડિતજી, એમ કહ્યું કે તેમનામાં એટલે આ જે શબ્દો છે એમાં આ વર્ણ પદ વાક્ય રૂપે જે પરિણમી રહ્યું છે એમાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ છે, વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ છે. કઈ રીતે એ સિદ્ધ કર્યું, તો કહે છે કે એ શબ્દ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે. એટલે શબ્દમાં એવી શક્તિ છે કે એને સાંભળવાથી વાંચવાથી લખવાથી આપણને પદાર્થનું જ્ઞાન થાય છે. એટલે શબ્દને અને પદાર્થોને અર્થોને કેવો સંબંધ છે, તો કે શબ્દો છે તે વાચક છે અને એના એ પદાર્થો એટલે અર્થો એ એનું વાચ્ય છે. એટલે એનો અર્થ એ થયો કે આ વર્ણ પદ વાક્ય રૂપે જે પરિણમી રહ્યું છે એમાં સ્વરૂપને કહેવાની, વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ છે. અને પછી પાછું એમાં એમ ઉમેર્યું કે એ શક્તિ સ્વયંમેવ છે. સ્વયંમેવ કેમ છે, કેમ કે એનું પરિણમન પોતાથી થાય છે, એમાં જીવ છે એ તો નિમિત્ત છે, પુરુષના નિમિત્તથી, પુરુષના નિમિત્તથી એમ કહ્યું. એનો અર્થ શું થયો, આ જેટલી શબ્દની રચનાઓ છે એ બધી એ પૂતગળનું પરિણમન છે. આપણે તો એમ કહીએ કે આ અમુક લેખકની રચના છે અને આ અમુક કવિની કૃતિ છે અને એવું બધું કહીએ, કવિઓની રચના બધી હોય, લેખકોની રચના હોય, કૃતિ હોય, આપણે તો એમ કહીએ. અહીંયા તો કહે છે કે એ તો બધું પૂતગળનું કાર્ય છે, પૂતગળ પરિણમી રહ્યું છે એમાં, તો ભાઈ એમાં નિમિત્ત કારણ તરીકે પુરુષને મૂક્યો, જીવને મૂક્યો, એટલે એ તો શક્તિ એની છે, પૂતગળની શક્તિ છે. બહુ શાંતિથી વિચારવા જેવું છે. આ બધી સૂક્ષ્મ વાત છે, જલ્દી બેસે એવી નથી, પણ દ્રવ્યની સ્વતંત્રતાને સમજાવ હોઈએ તો આ વાત બરાબર સમજાઈ જાય. વાચ્ય વાચક સંબંધ છે, શબ્દનો અને પદાર્થોને વાચ્ય વાચક સંબંધ છે. શબ્દ છે તે વાચક છે, વાચક છે માટે તો પદાર્થનો ખ્યાલ આવે છે, એ શબ્દ વાચક છે. આ રીતે દ્રવ્ય સ્વરૂપની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. કયું દ્રવ્ય સ્વરૂપ, આ દ્રવ્ય સ્વરૂપ જે અમૃત ચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા લખી એ દ્રવ્યશ્રુત, એ દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત યથાર્થ જ છે, એમાં કાંઈ બીજી વાત નથી. એટલે આચાર્ય ભગવાને આ જે કળશ લખ્યો ને એમાં એમણે એમ કહ્યું કે મારું કાર્ય નથી, પરંતુ એ શબ્દનું કાર્ય છે તો એ બરાબર છે. એ કાંઈ નિર્માણતા બતાવવા માટે નથી કહ્યું કે એમને પોતાને નિર્માણતા બતાવ્યું એટલે પોતાને માન નથી એવું બતાવવા માટે નથી કર્યું, અથવા તો એવો વિનય બતાવવા માટે નથી કહ્યું. વસ્તુનું સ્વરૂપ એમ છે માટે આચાર્ય ભગવાને એવું લખ્યું છે. એ કઈ ઉપચાર માત્ર કર્યો છે એમ નહીં. આપણે તો હોય નહીં આ ઉપચાર કરે ને કે ભાઈ તમે તો આ બધું સમજાવ્યું તો બહુ મોટો ઉપકાર કર્યો, એટલે પેલો અંદરમાં તો સમજતો હોય કે આ મંદરમાં તો અભિમાન હોય, પણ છતાંય બહારથી કે બસ પ્રભુની દયા છે વગેરે વગેરે. કંઈક લખ્યું હોય અને પુસ્તક બહાર છપાયું હોય તો પછી કહો તમે તો બહુ અદભુત લખી નાખ્યું, તો એવું બોલે કંઈક કે ભાઈ તમારા બધાની મહેરબાની છે અથવા તો પ્રભુની દયા છે વગેરે. અંદરમાં તો હોય અંદર ભરી પડ્યું હોય કે આ મેં લખ્યું. તો આ કઈ વિવેક નથી, અમસ્તો વિનય કર્યો, વિવેક કર્યો કે કઈ એમ કઈ કર્યું નથી. ઉપચાર માત્ર નથી આ કળશ. આ કળશમાં તો મોટી દ્રવ્ય અને સ્વતંત્રતાની વાત છુપાયેલી છે, એ આ વાત છે. એ પૂતગળ પરિણમી રહ્યું છે, બહુ શાંતિથી વિચારવા જેવું છે. હવે એનો બધો વિસ્તાર ઘણો આવશે, ગુરુદેવે એના ઉપર ઘણી બધી વાત લીધી છે. અહીંયા આગળ કહે છે કે આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, આત્મા તો અમૂર્તિક છે, આ શબ્દો છે એને તો મૂર્તિક પણ છે. અમૂર્તિ કેવો ભગવાન આત્મા, મૂર્તિ કેવા પૂતગળના પરિણમન ક્યાંથી કરાવે? આત્મા તો અમૂર્તિક છે અને જ્ઞાન સ્વરૂપ છે, તેથી તે મૂર્તિક પૂતગળની રચના કેમ કરી શકે? માટે જ આચાર્ય દેવે કહ્યું છે કે આ સમય પ્રાભૃતની ટીકા શબ્દોએ કરી છે. હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય ટીકા કરવામાં કાંઈ જ નથી. આ કથન આચાર્ય દેવની નિર્માણતા પણ બતાવે છે, એમની નિર્માણતા પણ બતાવે છે. હવે જો નિમિત્ત નૈમિતિક વ્યવહારથી કહીએ, પંડિતજી જરાક બીજી રીતે વાત કરે છે, વ્યવહારથી વાત કરે છે. પહેલાં તો સિદ્ધાંતને સમજાવીને વાત કરી અને એમ કહ્યું કે આ દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત યથાર્થ છે, અને આચાર્ય ભગવાને એટલા માટે જ એમ કહ્યું છે એ સમજાવ્યું. અને હવે વ્યવહાર નૈતિક વાત કરે છે, એટલે કે નિમિત્ત નૈમિતિક વ્યવહારથી જો કહીએ તો એમ પણ કહેવાય છે કે શું કહેવાય કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું એમ પણ કહેવાય ને. તો આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃત ચંદ્રાચાર્ય કૃત છે, એમની જ આ ટીકા છે એમ કહેવાય, પણ એ નિમિત્ત નૈમિતિક વ્યવહારથી. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે. જેચંદજી, આપણને અહીંયા આપણે શું વિનય કરવો, આપણને કેવો વિનય હોવો જોઈએ એ સમજાવે છે. એ એમની જ ટીકા છે, અને તેથી એને વાંચનારાઓએ એને સાંભળનારાઓએ અમૃતચંદ્રાચાર્યનો ઉપકાર પણ માનવો જોઈએ. આવું જ્ઞાન અકારણ કરુણારૂપ છે, આવું જ્ઞાન આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકા લખી અને જે જ્ઞાનના ધોધ વેડાવ્યા એ અદભુત છે. ટીકા જ અદભુત છે, સમયસારની જેટલી ટીકા લખાય એ બધામાં સર્વશ્રેષ્ઠ ટીકા છે. આ ભરત ક્ષેત્રને વિશે દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ એટલે સમયસાર, અને સર્વોત્કૃષ્ટ ટીકા એટલે આત્મખ્યાતિ ટીકા. અદભુત વસ્તુ છે, અને આપણા સદભાગ્યે એને સમજાવનારા પણ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને મળ્યા, પછી શું જોઈએ. પણ જયચંદજી પંડિત આપણને કહે છે કે ભાઈ ભૂલી ન જતો, તને જે આમાંથી જ્ઞાનના અંશો પ્રાપ્ત થયા છે, જે તને સ્પષ્ટતા થઈ છે, અને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ દ્વારા તો તું સમ્યક દર્શન પ્રગટ કરી શકે એવું જ્ઞાન તને પ્રાપ્ત થયું છે, એવું આ દ્રવ્ય શ્રુત છે, અદભુત વસ્તુ છે, તો તને એ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો અહોભાવ ઉપકાર માન્ય હોવો જોઈએ. કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધાન તથા મિથ્યા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુએ આનો નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે. તો હવે આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આપેલ પ્રવચનના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 275. અહીંયા પહેલા જે ઉપોદઘાત કર્યો છે એને ગુરુદેવે સમજાવ્યો છે. કળશ 278 નો ઉપોદઘાત એમાં કહે છે કે પૂર્વોક્ત પ્રકારે એટલે કે હું આત્મા એક જ્ઞાન આનંદ સ્વરૂપ છું તેવી દ્રષ્ટિ થઈ હોવાથી જ્ઞાન દશામાં શરીરની વાણીની કે રાગની ક્રિયા પોતાની ભાસતી નથી. આ પહેલા જે 277 કળશમાં વાત આવી એ વાત લીધી, એટલે એમ પૂર્વોક્ત પ્રકારે 277 કળશમાં એમ કહ્યું ને કે હવે જ્યારે જ્ઞાન ભાવે પોતે થયો છે તો જ્ઞાન દશામાં આ શરીરની વાણીની કે રાગની ક્રિયા પોતાની ભાસતી નથી. એટલે એવી રીતે આ પૂર્વોક્ત રીતે ઉપોદઘાતમાં કહ્યું ને કે પૂર્વોક્ત રીતે જ્ઞાન દશામાં પરની ક્રિયા પોતાની નહીં ભાસતી હોવાથી આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી શબ્દોની છે, એવા અર્થનું આ કળશરૂપ કાવ્ય કહ્યું છે. તો એ વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પર્યાય રાગથી વિમુખ થઈ સ્વભાવની સન્મુખ થઈ પોતાનું અસ્તિત્વ પૂર્ણ સ્વરૂપ અનુભવમાં આવ્યું તો એ દશા થતાં કહે છે કે જ્ઞાનીને શરીરની અને વાણીની ક્રિયા અને વ્યવહારનો જે વિકલ્પ ઉઠે છે તે ક્રિયા મારી છે, હું એનો કરતા છું એમ ભાસતું નથી, એમ બિલકુલ લાગતું નથી. જો આ ધર્મ અને આ ધર્મીની અંતરદશા કહે છે કે જ્ઞાનીને શરીરની અને વાણીની ક્રિયા અને વ્યવહારનો જે વિકલ્પ ઉઠે છે તેમાં કાંઈ પોતાપણું લાગતું નથી, એનો એ કરતા થતો નથી, એનો એ સ્વામી થતો નથી, એમાં એને કાંઈ પોતાપણું નથી, પોતે કર્યું છે એવો ભાવ નથી, એ પોતાની વસ્તુ છે એમ નથી, એવી ધર્મીની અંતર દશા હોય છે. આગળ 276માં પાના ઉપર કહે છે જ્ઞાન આનંદ સ્વભાવથી ભરપૂર પૂર્ણ વિજ્ઞાન ઘન પ્રભુ આત્મા છે, તેને અનુસરીને અનુભવ થયો તે અનુભવ કેવો છે? કોને અનુસરીને? પોતાના જ્ઞાન આનંદ સ્વભાવથી ભરપૂર પૂર્ણ વિજ્ઞાન ઘન આત્માને. પોતે ભગવાન આત્મા છે તો એવા પોતાના આત્માને અનુસરીને અનુભવ થયો તે અનુભવ કેવો છે? ગુરુદેવ કહે છે કે અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોખ કો, અનુભવ મોખ સ્વરૂપ. અનુભવ એ મોક્ષ સ્વરૂપ છે, અનુભવ એ મોક્ષનો માર્ગ છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકૂપ. બહુ સુંદર વાત છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હું પૂર્ણ પરમાત્મ સ્વરૂપ છે એમ પોતાને અનુભવે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની શું અનુભવે છે? કે હું પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છું એમ અનુભવે છે. રાગ વાળો અને કર્મ વાળો છું એમ અનુભવતો નથી. હું એક છું, શુદ્ધ છું એવો વિકલ્પે ત્યાં નથી, માત્ર અનુભવ છે એવો અનુભવ છે. પોતે પરમાત્મા સ્વરૂપ છે એવો એને અનુભવ છે, ત્યાં વિકલ્પ નથી. હું એક છું, શુદ્ધ છું એવો વિકલ્પે ત્યાં નથી, અનુભવમાં વિકલ્પ નથી, અનુભવમાં વિકલ્પ નથી. આવી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ છે તે જ્ઞાની કહે છે કે શબ્દોની રચના શબ્દોથી થઈ છે, એ ક્રિયા મારી છે અને હું એનો કરતા છું એમ મને વાસતું નથી. આવા જ્ઞાનીની વાત કરી છે. આવા જ્ઞાની એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની વાત કરી છે કે આવી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ છે તે જ્ઞાની કહે છે. એટલે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે શબ્દોની રચના શબ્દોથી થઈ છે અને એ ક્રિયા મારી છે કે હું એનો કરતા છું એમ મને વાસતું નથી. એમને એમ બિલકુલ વાસતું નથી. ગુરુદેવ કહે છે કે મેં ભાષણ દીધું, મેં પ્રવચન કર્યું, મેં ઉપદેશ આપ્યો, આ મારો ઉપદેશ છે એમ જે માને, એમ જે માને એ તો મિથ્યા દ્રષ્ટિ થાય. કેમ કે એ ભાવ મિથ્યા છે. મેં ભાષણ આપ્યું કે મેં ઉપદેશ આપ્યો કે મેં પ્રવચન આપ્યું કે મેં આ લખાણ કર્યું, એ ભાવ મિથ્યા છે. એ મિથ્યા અભિમાન છે ભાઈ. ઉપદેશની ભાષા કોણ કરે? શું આત્મા કરે? ઉપદેશની ભાષા કોણ કરે? આત્મા કરે? આત્માને ભાષા હોય? આત્માને ક્યારેય ભાષા ન હોય. આત્મા કદીય ભાષા ન કરે. ભાષા વર્ગણાના પરમાણુઓ છે, તેને કારણે ભાષા થાય. કાંઈ આત્મા ભાષા કરતો નથી. આત્મા તો પરપદાર્થને સ્પર્શતો પણ નથી, ઉદગળને સ્પર્શતો નથી. તો પછી ભાષા ક્યાંથી કરે? પરના કાર્યો ક્યાંથી કરે? ઉદગળના પરિણમન ઉદગળને કારણે થાય તો થાય. ઘણાને તો એ ખબર નથી કે આ ભાષા છે તે ઉદગળ છે. એવી ખબર નથી શું કરવું. શાસ્ત્રના અભ્યાસ નહીં અને પછી મુશ્કેલી પડે. ભગવાનની દિવ્ય ધ્વનિ નીકળે છે, ઓમકાર ધ્વનિ નીકળે છે, તો તેના કરતા ભગવાન છે કે નથી? એના કરતા ભગવાન હોય કે ન હોય? ભગવાનની દિવ્ય ધ્વનિ જેમાં આપણે એમ કહીએ છીએ કે જ્ઞાનના ધોધ વહી રહ્યા છે, તો એવી દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ એકાક્ષરી છે ને, તો એના કરતા ભગવાન નથી. એના કરતા ભગવાન નથી. ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અને વાણી જે નીકળે છે, વાણી તો પોતાથી નીકળે છે. વાણી પોતાથી પ્રમાણિક છે. પરથી પ્રમાણિક કેવી એ તો વ્યવહાર છે. વાણી પોતાથી પ્રમાણિક છે એટલે એનો અર્થ શું? પોતાથી પ્રમાણિક છે એટલે શું? પ્રમાણ જ્ઞાન છે ને, બધું જેમ છે તેમ બધી અપેક્ષાથી જે જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાન છે. તો એ જ્ઞાન વાણીથી જ થાય છે. તો વાણી પોતે પોતાથી પ્રમાણિક છે. એ પ્રમાણ છે કે વાણી જે છે તેનું પરિણમન પોતાથી થાય છે. તો એ વાણી પોતાથી પ્રમાણિક છે. પરથી પ્રમાણિક કેવી એ તો વ્યવહાર છે. અહીં આચાર્ય ભગવાન પોતાની વાત કહે છે કે સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા મારી નથી. સમયસારની આ ટીકા જે લખી તે ક્રિયા મારી નથી. આવી સરસ અલૌકિક ટીકા રચી અને હવે આચાર્ય દેવ કહે કે આ વ્યાખ્યા, આ ટીકા મેં કરી નથી, મારાથી થઈ છે એમ નથી. હું તો આત્મા છું, હું તો આત્મા છું, સ્વરૂપ ગુપ્ત છું. ભાષાની ક્રિયા મારી છે એમ છે જ નહીં. શબ્દોની ગૂંથણી મેં કરી છે એમ છે જ નહીં. ગુરુદેવ કહે છે કે ગજબની વાત છે ને. એક બીજી વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે. સિદ્ધાંતની વાત છે, બહુ સમજવા જેવી વાત છે, શાંતિથી સમજવા જેવી છે. ગુરુદેવ અહીંયા એક બીજી વાત કહે છે કે જુઓ, શું નય એને કહીએ જેને બીજા નયની અપેક્ષા હોય. નયની વાત કરીએ ને આપણે, નય તો એમાં શું નય એને કહીએ જેને બીજા નયની અપેક્ષા હોય. એનો અર્થ શું? કે શું નય સાપેક્ષ છે. શું નય સાપેક્ષ છે એટલે કે શું નયને બીજા નયની અપેક્ષા છે. એ અપેક્ષા સહિત છે. સાપેક્ષતાનો અર્થ શું? સાપેક્ષતાનો અર્થ શું? તો કે છે કે પર્યાય ભેદ અને રાગનું લક્ષ્ય છોડવું, તેની ઉપેક્ષા કરવી, એની સાપેક્ષતા છે. આપણને તો સાપેક્ષતામાં એમ જ લાગે કે કોઈક બીજાની એને અપેક્ષા હોય એને જ આપણે સાપેક્ષતા માનીએ, પણ અહીંયા સાપેક્ષતા કેવા પ્રકારે લીધી છે કે જે જે એમાં નથી એનું લક્ષ્ય છોડવું. પર્યાય નથી, ભેદ નથી ને રાગ પણ નથી, તો એનું લક્ષ્ય છોડવું એવી અપેક્ષા છે. જો નાસ્તિથી અહીંયા અપેક્ષા છે, અહીંયા નાસ્તિથી અપેક્ષા લીધી છે. સાપેક્ષતા કઈ? એટલે કે એને કોઈકની જરૂર છે, સાપેક્ષ એને અપેક્ષા છે કોઈકની, પણ કેવી અપેક્ષા? કે ન હોવાપણાની અપેક્ષા. અમુક વસ્તુનું હોવાપણું એવી અપેક્ષા નહીં, પણ અમુક વસ્તુનું ન હોવાપણું. ઘણી વખત આપણે વ્યવહારમાં કહીએ છીએ ને કે હવે જાય તો મારું કામ ચાલુ થાય. કોઈક બેઠું હોય ઘરમાં અને આપણે કામ કંઈક લઈને બેઠા હોય, આવ્યા હોય, તો હવે જ્યાં સુધી એ બેઠા હોય ત્યાં સુધી આપણે આપણું કામ ન કરી શકીએ. અમુક કામ એવા હોય તો પછી આપણા કામ કરવામાં આપણે હવે કોની અપેક્ષા છે? તો કે પેલો જાય એની અપેક્ષા છે. પેલો જાય ઘરમાંથી હવે નીકળે તો મારું કામ ચાલુ થાય, આપણે કહીએ છીએ ને વ્યવહારમાં. તો એ જવારૂપ અપેક્ષા, એના જવારૂપ અપેક્ષા અહીંયા એવી અપેક્ષા લીધી છે. સાપેક્ષતા કઈ? એટલે આપણને એમ લાગે કે હા કંઈક કોઈક વસ્તુની એને અપેક્ષા છે. શું નહીં કહ્યો? અને પછી એમ કહ્યું કે શું નહીં એને કહીએ કે જેને બીજા નહીંની અપેક્ષા હોય. અને પછી શું કહ્યું? કે એનો અર્થ એ થયો કે સુનય સાપેક્ષ છે. તો હવે સાપેક્ષા કેવી? તો કે છે કે સાપેક્ષતાનો અર્થ અહીંયા શું છે? તો કે પર્યાય ભેદ અને રાગનું લક્ષ્ય છોડવું, એ ત્રણેયની ઉપેક્ષા કરવી, એનું લક્ષ્ય છોડવું. કેમ કે એ તો પર્યાય ભેદ રાગ એ બધા જે છે એ છે, તો એનો કઈ અભાવ નથી થતો, એ છે તો છે, એ પર્યાય રૂપે છે. એનું લક્ષ્ય છોડવું, એની ઉપેક્ષા કરવી, એને ગણવા જ નહીં, એને ગૌણ કરી દેવા, એને લક્ષ્યમાં લેવા જ નહીં, એનું લક્ષ્ય છોડવું, તેની ઉપેક્ષા કરવી, એની સાપેક્ષતા. જેમ કે સ્વભાવ સન્મુખ થતા નિશ્ચય નય પ્રગટ થયો, તો નિશ્ચય નયને બીજા નયની અપેક્ષા હોવી જોઈએ કે નહીં? નિશ્ચય નયને બીજા નયની અપેક્ષા હોવી જોઈએ કે નહીં? જો આવો પ્રશ્ન થાય તો સમાધાન એમ છે કે પરની એટલે કે રાગની ભેદની ઉપેક્ષા તે અપેક્ષા છે. નિશ્ચય નહીં ને શેની અપેક્ષા છે? કે પરની રાગની અને ભેદની ઉપેક્ષા એવી અપેક્ષા છે. હા, શું નહીંની વ્યાખ્યા કહી? જો અપેક્ષા નકારાત્મક પણ હોય, વ્યવહારમાં તો એવું હોય જ છે, આપણે કહીએ છીએ ને કે આ જાય તો હવે મારું કામ શરૂ થાય. કુનૈમાં બીજા અનેરા ધર્મની અપેક્ષા છે. કુનૈમાં બીજા અનેરા ધર્મની અપેક્ષા નથી. સુનૈમાં બીજા નૈની અપેક્ષા છે. કુનૈમાં બીજા અનેરા ધર્મની અપેક્ષા છે નથી, નથી એમાં. પ્રમાણમાં નિશ્ચય નૈના વિષય ઉપરાંત વ્યવહાર નયને પર્યાયને ભેળવવામાં આવે છે. પ્રમાણથી કોઈ પણ વસ્તુ જાણીએ છીએ તો નિશ્ચય અને વ્યવહાર બંનેથી જાણીએ છીએ તો નિશ્ચય નય અને વ્યવહાર નય. પ્રમાણમાં નિશ્ચય નયના વિષય ઉપરાંત વ્યવહાર નયને પર્યાયને વ્યવહાર નયને એટલે પર્યાયને ભેળવવામાં આવે છે એમ એ પ્રમાણ. અને કુનયની અંદર તો એ કુનય એક જ છે, એને પછી બીજા નેરા ધર્મની અપેક્ષા જ નથી. એટલે તો કુનયની વાત કરી, પહેલા સુનયની વાત કરી, પછી કુનયની વાત કરી, અને બીજાની કોઈની અપેક્ષા નથી, એક જ છે, એને શું વળી અપેક્ષા? પણ પ્રમાણમાં તો કે પ્રમાણમાં નિશ્ચય અને વ્યવહાર બે નયની વાત છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે છે, નિશ્ચય અને વ્યવહાર નયની વાત લીધી ને અહીંયા, કે નિશ્ચય નયના વિષય ઉપરાંત વ્યવહાર નયને પર્યાયને ભેળવવામાં આવે છે, એટલે કે દ્રવ્ય અને પર્યાય એના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે છે. હવે નિશ્ચય નયને વ્યવહાર નયની અપેક્ષા શું? તો વ્યવહારનો વિષય જે ભેદ તેનું લક્ષ્ય છોડવું. નિશ્ચય નયને વ્યવહાર નયની અપેક્ષા છે એમ જો આપણે કહેવું હોય તો એમાં વ્યવહાર નયની અપેક્ષા કેવા પ્રકારે હોય? તો કે વ્યવહારનો વિષય જે છે, જે ભેદ છે એનું લક્ષ્ય છોડવું, પર્યાયનું લક્ષ્ય છોડવું, તે એની સાપેક્ષતા છે. આવો માર્ગ અલૌકિક છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે સ્વ આશ્રય નિશ્ચય નય તો પ્રગટ્યો, પણ સાથે બીજો નય ન હોય તો મિથ્યા નય થઈ જાય? સ્વ આશ્રય નિશ્ચય નય તો પ્રગટ્યો, પણ સાથે બીજો નય ન હોય તો મિથ્યા નય થઈ જાય. ગુરુદેવ ઉત્તર આપે છે કે પણ બીજો નય હોય એનો અર્થ શું? બીજો નય કેવો હોય, કઈ રીતે હોય, એનો અર્થ શું? કે છે કે એ જ કે તેના વિષયભૂત પર્યાયની ને ભેદની ઉપેક્ષા કરવી, એવો બીજો નય હોય. નિશ્ચય નય પ્રગટ્યો ત્યાં પછી બીજો નય કેવો હોય, કેવો હોય? એ ભેદ અને પર્યાયની ઉપેક્ષા, અને એમ એની સાપેક્ષતા છે. એનું લક્ષ્ય છોડી ત્રિકાળી એક જ્ઞાયકમાં એકાગ્ર થવું, તેનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. છેલ્લે છેલ્લે તત્વજ્ઞાનની ઘણી મોટી વાત ગુરુદેવે અહીંયા આપણને સમજાવી દીધી. આગળ કહે છે, સંકિતિને જ્ઞાનની દશામાં પરની ક્રિયા પોતાની ભાસતી નથી. અહીંયા તો મૂળ વાત ઉપર ગુરુદેવ હવે પાછા આપણને લઈ જાય છે કે સંકિતિને, એવા જ્ઞાનીને જ્ઞાનની દશામાં, પોતાની જ્યારે જ્ઞાન દશા થઈ છે ત્યારે પરની ક્રિયા પોતાની ભાસતી નથી. એટલે કે પર્યાયમાં રાગ છે, લખતી વેળા વાણીના જલ્પનો વિકલ્પ છે અને શબ્દો લખાય છે, પણ જેની દ્રષ્ટિમાં એક જ્ઞાયક વસ્યો છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે અને પોતે જ્ઞાન સ્વરૂપ થયા છે, એવા જ્ઞાનીને એ બધી પરની ક્રિયાઓ પોતાની છે અથવા પોતે કરી છે એમ ભાસતું નથી. લખતી વેળાએ વાણીના જલ્પનો વિકલ્પ છે, પર્યાયમાં લખવાનો રાગ છે, સુભાવ છે, પણ એ બધી ક્રિયાઓ પોતે કરી છે, પોતાની છે એમ જ્ઞાનીને ભાસતું નથી. અને એવા એ જ્ઞાની તો એ બધી ક્રિયાઓ પ્રત્યે ઉદાસીન જ હોય છે, એમને તો એની ઉપેક્ષા જ છે. કોઈની એમ થાય કે આવી ઉપેક્ષા હોય છતાંય પછી શાસ્ત્ર કેમ લખાઈ જતા હશે? પ્રભુ, એ તો વાણી વાણીના કારણે નીકળે છે ને. તીર્થંકર ભગવાનને ઓમકાર ધ્વનિ એમની ઈચ્છાથી થોડી નીકળે છે. એટલે એ પૂતગળ છે, પૂતગળનું પરિણમન છે. તો વાણી પણ વાણીના કારણે નીકળે છે, તો શાસ્ત્ર પણ લખાવાના છે, તે લખાય છે. અને એ પરની ક્રિયાના એ સ્વામી થતા જ નથી, એ નિમિત્ત થાય છે. એમના નિમિત્તે આ શાસ્ત્ર લખાવાના હતા એટલે લખાયા. આપણે સમજવું હોય તો એમ કહી શકીએ, પણ આપણને તો એવો એમના તરફ વિનય હોય કે એમને કૃપા કરી અકારણ કરુણાથી આપણને બધું તત્વજ્ઞાન આપી દીધું છે. આપણો તો ભાવ એવો જ હોય. અહીંયા એક બીજી વાત પણ છે. ગુરુદેવ કહે છે કે નિયમસારની બીજી ગાથામાં આવે છે કે શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. શું છે નિયમસારની બીજી ગાથામાં? કે શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. જો નિશ્ચય મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે, તેમાં વ્યવહારનું લક્ષ્ય નથી, વ્યવહારની તેને અપેક્ષા નથી. આ રીતે નિશ્ચયને વ્યવહારની અપેક્ષા નથી. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, આવો અંતરનો માર્ગ અનંત કાળમાં એણે સમજણમાં લીધો નહીં, બારમાં ક્રિયાકાંડ કરીને મરી ગયો, પણ અંતરની ચીજ એણે લક્ષમાં લીધી નહીં. જે ઉપેક્ષા યોગ્ય છે તેની અપેક્ષા કર્યા કરી, અને જેનું અંતરલક્ષ કરવાનું છે તેની એણે ઉપેક્ષા કરી. જેનું અંતરલક્ષ કરવાનું છે એવું આ ધ્રુવ તત્વ, એની એણે ઉપેક્ષા કરી. આ જ કરી રહ્યો છે, પોતાના સ્વરૂપની ઉપેક્ષા કરીને આ ભટકી રહ્યો છે. કોઈ એને ભવના ભ્રમણ કરાવતું નથી, એ પોતે સ્વયં પોતાના ભગવાન આત્માની ઉપેક્ષા કરીને ભટકી રહ્યો છે. ભાઈ, તારા સ્વરૂપનું મહાત્મા લાવીને એવા અંદર બેઠેલા વિરાજેલા ભગવાન આત્માનું લક્ષ્ય કર, એની ઉપેક્ષા કરવા જેવું નથી, એની ઉપેક્ષા કરવા જેવું નથી. અને તારા સ્વરૂપની ઉપેક્ષા, તને તારા સ્વરૂપની ઉપેક્ષા પ્રભુ, આખો વાત બહુ ગંભીર છે. તને તારા સ્વરૂપની ઉપેક્ષા હોય, આ તો વાત બેસતી નથી. આવું કેમ છે? અનાદિનું છે પણ પાછું છે ને, પોતાના સ્વરૂપની ઉપેક્ષા કરીને તો એ ભટકી રહ્યો છે. વિચાર કરવા જેવું છે કે મને મારા સ્વરૂપની ઉપેક્ષા, હું મારા સ્વરૂપની જ ઉપેક્ષા કરી રહ્યો છું, મારા સ્વરૂપને જ હું જાણતો નથી, મારા સ્વરૂપની ઉપેક્ષા કરવાને કારણે હું રખડ્યો. મારા સ્વરૂપની જ ઉપેક્ષા, જે સ્વરૂપ જાણ્યા વિના, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એવા સ્વરૂપને જાણ્યા વિના જે દુઃખી થયો ભટક્યો, એની ઉપેક્ષા કરીને તો એ ભટક્યો. કૃપાળુદેવે પહેલી જ લીટીમાં એ વાત લખી, પહેલી લીટીમાં જ એ વાત કરી દીધી છે. પણ રોજ ગાય છે, કોઈ દિવસ વિચાર નથી કરતો કે શું કહ્યું. કૃપાળુદેવે કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના, એટલે કયું સ્વરૂપ? તો કે છે કે ભગવાનનું સ્વરૂપ. અરે ભલા ભગવાન, તું તારા સ્વરૂપને સમજ્યા વિના ભટક્યો છે. આત્મસિદ્ધિના અર્થ એ કરતા ના આવડે, અને તેમ મતી કલ્પના એ અર્થ કરે, શું કરવું? શાસ્ત્રના અભ્યાસ નહીં એટલે આવું થાય. એમ એ વિચાર નથી કરતા કે આ શાસ્ત્રોની રચના મહાપુરુષોએ કોને માટે કરી, મારે માટે કરી છે, અને હું એ શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરું તો કોણ કરશે? શુદ્ધ રત્નત્રયનો માર્ગ પરમ નિરપેક્ષ છે. ભાઈ સુદેવ કહે છે કે તારા સ્વ આશ્રયમાં પરની, રાગની અને ભેદની કોઈ અપેક્ષા નથી. તારા સ્વરૂપનો આશ્રય કરવામાં તારે કોઈની જરૂર નથી. એ તો નિરપેક્ષ માર્ગ છે, ને તું એની ઉપેક્ષા કરી રહ્યો છે. બરા ભગવાન, હવે ચેતી જા, હવે જાગૃત થા, હવે તારી પાસે સમય નથી. આ ભાવમાં નહીં કરે તો પછી ક્યારે કરીશ? શ્લોકાર્થ ઉપરના પ્રવચન માંથી આપણે લઈએ. આ તો ઉપોદઘાતની વાત હતી, એમાંથી ઘણું ગુરુદેવે સમજાવ્યું આપણને, તત્વજ્ઞાનની ઘણી વાત કરી. હવે કળશ 278 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 277. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આચાર્ય દેવ કહે છે, વસ્તુ તત્વને યથાર્થ કહેનારા આ સમયસાર શાસ્ત્રની વ્યાખ્યા શબ્દોથી રચાયેલી છે, મારાથી નહીં. શું કહે છે? કે વસ્તુ તત્વને યથાર્થ કહેનારા આ સમયસાર શાસ્ત્રની વ્યાખ્યા, આ સમયસાર શાસ્ત્ર ની ટીકા એ શબ્દોથી રચાયેલી છે, મારાથી નહીં, એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. શબ્દોની ગૂંથણીની ક્રિયા શબ્દો એ જ કરી છે, મેં કરી છે એમ નથી. પોતાની શક્તિથી શબ્દોએ જ વસ્તુ તત્વ સારી રીતે કહ્યું છે. પોતાની શક્તિથી, શબ્દની શક્તિ છે, શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દ બ્રહ્મ, કેમ શબ્દને બ્રહ્મ કહ્યો છે? કેમ કે શબ્દ છે તે વાચક છે, અને શબ્દ વાચક છે એટલે એનું કોઈ વાચ્ય છે, એનું કોઈ વાચ્ય છે, કોઈકને જણાવનારો છે. શબ્દની એવી શક્તિ છે, એટલે કહે છે કે પોતાની શક્તિથી શબ્દોએ જ વસ્તુ તત્વ સારી રીતે કહ્યું છે. શબ્દોમાં સ્વ પરને કહેવાની પોતાની જ શક્તિ છે. શબ્દોમાં સ્વ પરને કહેવાની પોતાની જ શક્તિ છે. જેમ સ્વ પરને જાણવાની આત્માની સહજ જ શક્તિ છે, તેમ સ્વ પરને કહેવાની શબ્દોની સહજ જ શક્તિ છે. શબ્દમાં સ્વ પરને કહેવાની શક્તિ છે, અને આત્મામાં સ્વ પરને જાણવાની શક્તિ છે. એ બંને સહજ છે. કોઈ એમ કહે કે શબ્દોની રચના મેં કરી છે, તો એની એ મૂંઢતા છે. એ ભગવાન શબ્દને તો આત્મા અડ્યો નથી અને શબ્દ આત્માને અડ્યો નથી, તો પછી શબ્દોની રચના જીવ ક્યાંથી કરે? જગતના અનંત તત્વો ભિન્ન ભિન્ન જ છે. છ પ્રકારના દ્રવ્યો અને અનંત તત્વો ભિન્ન ભિન્ન જ છે. આમ છે ત્યાં પછી શબ્દોની ગૂંથણી આત્મા કરે એ વાત ક્યાં રહી? એ વાત જ નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તે પ્રકારનું જ્ઞાન કામ કરે ત્યારે શબ્દો નીકળે ને? બધાને આવું હોય, મોટા ભાગે તો આવું જ હોય કે આવી સૂક્ષ્મ વાત, દ્રવ્યની સ્વતંત્રતાની વાત સામાન્ય લોકોને સમજાય નહીં. એટલે કે એવું જ્ઞાન હોય ત્યારે એવા શબ્દો નીકળે ને, બીજાને ક્યાં નીકળે છે? એમ કહે ને કે બધાને ક્યાં નીકળે છે? અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ટીકા લખી, એવી ટીકા બીજા ક્યાં લખી શક્યા છે? થાય ને એવો પ્રશ્ન થવો જોઈએ ને કે એમને જ લખી, બીજાએ ક્યાં આવી લખી? કેમ બધા નથી લખી શકતા? બધા લખવા બેસે તો ક્યાં લખાય છે? નથી લખાતું ને. તો એનો અર્થ એ થયો કે આચાર્ય ભગવાનને એવું જ્ઞાન હતું, અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જ્ઞાનનો એવો ઉત્તમ ઉઘાડ હતો, એટલે તો આ થયું. બરાબર છે, વ્યવહારથી એમ જ કહેવાય, એના વ્યવહારથી તો એમ જ કહેવાય, એમ જ છે. પણ અહીંયા તો મૂળ વાત સમજાવી છે એટલે ગુરુદેવ કહે છે કે આ ભાઈ શબ્દો નીકળે છે તો શબ્દો શબ્દોથી નીકળે છે. શબ્દો નીકળે છે વાત બરાબર, પણ એ શબ્દો શબ્દોથી નીકળે છે અને શબ્દો તો જડનો ભાવ છે, તેમાં જ્ઞાનનું શું કામ છે? જ્ઞાન જ્ઞાનનું કામ કરે, જ્ઞાનનું શબ્દોમાં કાંઈ જ કામ નથી. જ્ઞાનનું શબ્દોમાં કાંઈ જ કામ નથી. આત્મા શબ્દોની ક્રિયા ત્રણ કાળમાં કરતો નથી. શબ્દો શબ્દોનું કામ કરે ને જ્ઞાન પોતે પોતાનું કામ કરે. જ્ઞાન જ્ઞાનનું કામ કરે અને જ્ઞાનનું શબ્દોમાં કાંઈ જ કામ નથી. આત્મા શબ્દોની ક્રિયા ક્યારેય કરતો નથી, ત્રણ કાળમાં કરતો નથી. આત્મા ચેતન છે અને શબ્દો છે તે જડ છે, માટે આત્મા શબ્દોની ક્રિયા કરી શકે નહીં. જરાક અઘરું પડે એવું છે. એમ થાય કે પણ જેવા જ્ઞાની પુરુષ છે એ પ્રમાણે બધું જ્ઞાન નીકળે છે ને, એવા શબ્દો નીકળે છે ને, અજ્ઞાનીને ક્યાં એવા નીકળે છે? પ્રશ્ન થાય. પણ વાત સમજવા જેવી છે કે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા જ્ઞાન થયું છે અને એના નિમિત્તે જે શબ્દ નીકળે છે તો પછી એમ નીકળે છે, એવી રીતે નીકળે છે. પણ વાસ્તવમાં ખરેખર જોવા જઈએ તો આત્મા એ શબ્દોની રચના કરવા વાળો નથી, આત્મા શબ્દોની ગૂંથણી કરતો નથી. ગુરુદેવ વધારે સમજાવે છે કે ભગવાનને, તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થતાં દિવ્ય વાણી નીકળી, તે ત્રણ કાળ ત્રણ લોકને યથાર્થ જણાવે, એ જણાવવાની કહેવાની એ વાણીમાં સ્વયં શક્તિ છે. પણ એ વાણી તો પરમાણુ છે ને, પરમાણુનો સ્કંદ છે ને. ભગવાન નિમિત્ત હો પણ એમાં ભગવાનનું કાંઈ જ કાર્ય નથી. ભગવાન તો એમાં નિમિત્ત છે, જે વાણી નીકળી એમાં ભગવાન નિમિત્ત છે. ભગવાનના શરીરમાંથી એ વાણી નીકળે છે અને એ દિવ્ય વાણી એ ઓમકાર ધ્વનિમાં ત્રણ કાળ ત્રણ લોક નું જ્ઞાન થાય. આ બધા પ્રકારની બધી વિદ્યાઓનું પણ એમાં જ્ઞાન થઈ જાય અને એવા એ જ્ઞાનને પ્રસિદ્ધ કરવા વાળી એ વાણી છે. અને એ પોતે પોતાથી નીકળે છે અને એને એવી આ શક્તિ છે અને એવું આ સામર્થ્ય છે કે જે આ બધું જ્ઞાન પ્રસિદ્ધ કરે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભગવાનની વાણી, પણ જરાક સૂક્ષ્મતાથી સમજીએ તો ખ્યાલ આવે કે એ વાણી જે નીકળે છે એમાં તો ભગવાન નિમિત્ત છે પણ એમાં ભગવાનનું કાંઈ જ કાર્ય નથી. શબ્દોમાં સ્વ પરના વસ્તુ સ્વરૂપને કહેવાની પોતાની જ શક્તિ છે, જ્ઞાનને લઈને છે એમ નથી. જ્ઞાનને લઈને એટલે કે કેવળ જ્ઞાન ભગવાનને થયું એ પ્રભુમાં પોતામાં રહ્યું, તો કે એને લઈને છે એમ નથી. જ્ઞાનને લઈને વાણી ખરી એમ નથી. પાણી તો જળ છે અને જ્ઞાન તો ચેતન છે. વાણી જળ છે, તેમાં આત્માનું જ્ઞાન પેસતું નથી, પેસી શકતું નથી. જો જ્ઞાન વાણીમાં પેસી જાય તો જ્ઞાન જળ થઈ જાય. વાણી જળ છે, ઉદગળના પરિણામ છે, તેમાં જ્ઞાન જે આત્માના પરિણામ છે, ચેતન છે, એ પેસતું નથી, પેસી શકતું નથી. કેટલી સ્પષ્ટ વાત! આ સમયસારની વ્યાખ્યા શબ્દોએ કરી છે. મેં અમૃતચંદ્રે નહીં એમ અમૃતચંદ્રાચાર્ય કહે છે. જ્યાં વાણીના વિકલ્પનો કરતા આત્મા નથી તો પછી વાણીનો કરતા કેમ હોય? ગુરુદેવ તો બહુ ચોખ્ખું કરી દે છે, બહુ સ્પષ્ટ કરી દે છે કે વાણીના વિકલ્પનો કરતા આત્મા નથી. વાણીના વિકલ્પો, વાણીનો વિકલ્પ એના કરતા આત્મા નથી તો પછી વાણીના કરતા તો ક્યાંથી હોય? ત્યારે કોઈ કહે છે, આચાર્ય દેવે સમય પ્રાવૃત્તની વ્યાખ્યા તો ખરેખર કરી છે, પણ આમાં એમણે પોતાની નિર અભિમાનતા બતાવી છે. નિર અભિમાનતા બતાવી છે, અભિમાન નહીં એવી વાત એમણે એમાં દર્શાવી છે, પ્રદર્શિત કરી છે. એટલે કહે છે કે મેં કાંઈ કર્યું નથી, એ એમની નિર્ભિમાનતા છે, નિર્માણ પણ છે. બુદ્ધે કહે છે કે અરે ભાઈ, શબ્દો તો જળ પૂદગળની પર્યાય છે. પૂદગળથી જુદો આત્મા, પૂદગળથી જુદો એવો આ આત્મા જળ એવી વાણીને કેમ કરે, કેમ રચે? આચાર્ય દેવ કહે છે એ જ બરાબર છે. આચાર્ય દેવ તો શું કહે છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, હું તો સ્વરૂપ ગુપ્ત છું. શબ્દો અને શરીરથી ભિન્ન ચૈતન્યના આનંદમાં મસ્કુલ લીન છું, જ્ઞાન સ્વભાવમાં રહ્યો છું. વાણીની પર્યાય એના પરમાણુથી થઈ છે, મારે એનાથી શું છે? હું તો એને અડ્યો નથી, હું એને અડતોય નથી, હું તો સ્વરૂપ ગુપ્ત છું. સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન સ્વરૂપને વિશે જે રહ્યા હોય એ આ જડના કાર્ય ક્યાંથી કરે? આગળ પણ કહે છે કે એ તો એમ કહેવાય કે કુંકુંદાચાર્ય દેવે આ શાસ્ત્ર રચ્યું અને અમૃતચંદ્રાચાર્ય દેવે આ આત્મખ્યાતિ ટીકા રચી, પરંતુ એ તો નિમિત્ત કોણ હતું એનું એમાં જ્ઞાન કરાવ્યું છે. આ શાસ્ત્રની રચના થઈ એમાં નિમિત્ત તરીકે કુંકુંદાચાર્ય દેવ હતા, અને આ આત્મખ્યાતિ ટીકા થઈ એમાં નિમિત્ત તરીકે અમૃતચંદ્રાચાર્ય દેવ છે. બાકી એ બંનેની રચના તો શબ્દો એ જ કરી છે, આચાર્ય દેવે નહીં. આ શબ્દોની ગૂંથણી મેં કરી નથી એમ કહ્યું, એમાં આચાર્ય દેવે વસ્તુ સ્થિતિ બતાવી છે. એમાં આચાર્ય દેવે સત્ય સમજાવ્યું છે, વસ્તુ સ્થિતિ બતાવી છે. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કામ કરે નહીં એ મહાસિદ્ધાંત છે, એ મોટામાં મોટો સિદ્ધાંત છે. ગુરુદેવ એને વસ્તુનો પોકાર કહે છે. અને એમ જ જાણ્યું છે એટલે આચાર્ય ભગવાન એમ વાત કરે છે. અને એમાં પછી આપણને આચાર્ય ભગવાનની નિરભિમાનતાના દર્શન થાય તો થાય, પણ આચાર્ય દેવે તો વસ્તુ સ્થિતિ બતાવી છે. ખરેખર કરે અને મેં કર્યું નથી એમ જો કહે ને, એમાં નિર્માનતા નથી થતી પણ છલ થાય. મેં કર્યું હોય અને હું એમ કહું કે આ મેં કર્યું નથી એમ કહું તો એમાં તો શું થયું? કપટ થયું, છલ થયું, માયા થઈ. એટલે આચાર્ય દેવ એવી કંઈ માયા કરતા નથી. આચાર્ય દેવ તો સ્પષ્ટ વસ્તુ સ્થિતિ અને પોતાની આત્મસ્થિતિ આ કળશમાં ખુલ્લી કરી છે. આચાર્ય દેવ શું કહે છે? આચાર્ય દેવ કહે છે કે હું જીવ છું, શબ્દો અજીવ છે. હું ચેતન છું અને શબ્દો અજીવ જડ છે. હું ચૈતન્ય છું, શબ્દો જડ છે. હું અમૂર્તિક અરૂપી છું, શબ્દો મૂર્તિક રૂપી છે. પૂદગળ છે ને, પૂદગળ છે એટલે પૂદગળને મૂર્તિક પણ છે. અહીંયા કે છે કે હું તો જ્ઞાન માત્ર સ્વભાવમાં ગુપ્ત છું. આચાર્ય ભગવાન કહે છે કે હું તો જ્ઞાન માત્ર સ્વભાવમાં ગુપ્ત છું, જ્યાં છું ત્યાં છું, શબ્દોમાં ગયો જ નથી. જ્યાં છું ત્યાં છું એટલે હું તો આત્મામાં છું, આત્મામાં ગુપ્ત છું, એટલે શબ્દો જે ઉદગળ છે એમાં તો હું ગયો જ નથી. પછી વાણીની રચના કેમ કરું? આ વાણીની રચનામાં મારું કાંઈ જ કર્તવ્ય નથી. આવી વસ્તુસ્થિતિ આચાર્ય ભગવાને કહી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
જયતે પ્રણમ પદતે.